આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા નવા વર્ષની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રીસના પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ સુદૃઢ બનાવવાનો પુનરોચ્ચાર કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને થાઇલેન્ડના વિદેશમંત્રી વચ્ચે યોજાયેલી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ઉપર ચર્ચા. ભારત અને અમેરિકાના સંરક્ષણ દળોની 15મી સંયુક્ત કવાયત વજ્ર પ્રહર આજથી શરૂ. અને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતના ટોચના ખેલાડીઓ ફરી નિષ્ફળ. લંચ બાદ ભારતની 9 વિકેટ પડી. સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં નવું વર્ષ વિક્રમ સંવતના કારતક મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતી નવું વર્ષ બેસતું વર્ષ તરીકે પણ ઓળખાય છે અને આ સમગ્ર રાજ્યમાં તેની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે નવું વર્ષ લોકોના જીવનમાં ખુશીઓ, સફળતા અને સમૃદ્ધિ લાવે. તેમણે આશા વ્યક્ત કરી કે દરેકના સપના સાકાર થાય અને દરેક દિવસ નવી ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલો હોય. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના થલતેજ ખાતેના તેમના નિવાસસ્થાનેથી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2081ના પ્રારંભે આજે સવારે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નાગરિકો અને પ્રજાજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે આજે વહેલી સવારથી રાજ્યના મુખ્ય મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વેપારીઓ અને ધંધાકીય ગૃહો તેમના વ્યવસાયના સ્થળોએ પૂજા અર્ચના કરીને આજથી 5 દિવસ સુધી તેમની દુકાનો બંધ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકીસે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને દેશોએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર અને પશ્ચિમ એશિયામાં વિકાસ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કર્યું. બંને નેતાઓએ તાજેતરના ઉચ્ચસ્તરીય આદાનપ્રદાન દ્વારા દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી ગતિની પણ પ્રશંસા કરી હતી. તેમણે વેપાર, સંરક્ષણ, શિપિંગ અને કનેક્ટિવિટી સહિત દ્વિપક્ષીય સહયોગના અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી હતી. ભારતની 4 દિવસની મુલાકાતે આવેલા થાઇલેન્ડના વિદેશમંત્રી મેરિસ સંગ્યામપોંગસાએ આજે નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયાના માધ્યમથી ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે થાઇલેન્ડના વિદેશમંત્રીની મુલાકાત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું ઉદાહરણ છે. તેમણે ભારત થાઇલેન્ડ સંબંધો, બહુપક્ષીય સહયોગ અને પ્રાદેશિક વિકાસ અંગે ચર્ચા કરી હતી. શ્રી સંગ્યામપોંગસા ગુરૂવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સભ્યો સાથે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું અને એશિયન ધમ્માનું સદી તરફ પ્રયાણના વિષય ઉપર વિશેષ સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં ભગવાન બુદ્ધના ઉપદેશોને પ્રસરાવવામાં થાઇલેન્ડ અને ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની 6 દિવસની મુલાકાતે જશે. તેઓ ઓસ્ટ્રેલિયામાં ભારતના 4થા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે અને કેનબેરામાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગ સાથે વિદેશમંત્રીઓના 15મા ફ્રેમવર્ક સંવાદની સહ અધ્યક્ષતા કરશે. તેઓ ઓસ્ટ્રેલિયન સંસદ ભવનમાં આયોજિત થનારા બીજા રાયસીના ડાઉન અંડરના ઉદઘાટન સત્રમાં મુખ્ય વક્તવ્ય આપશે. શ્રી જયશંકર ઓસ્ટ્રેલિયન નેતૃત્વ, સંસદ સભ્યો, ભારતીય સમુદાય, વેપારી સમુદાય અને મીડિયા સાથે પણ વાતચીત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર 8મીએ સિંગાપોરની સત્તાવાર મુલાકાતે જશે, જે દરમિયાન તેઓ એશિયન ભારત થિંક ટેન્ક્સની 8મી ગોળમેજી પરિષદમાં સંબોધન કરશે. તેઓ બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીની સમીક્ષા કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કુલ 1211 ઉમેદવારો મેદાનમાં છે. ગઈકાલે બીજા તબક્કા માટેના ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ કુલ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 81 સભ્યોની વિધાનસભા માટે 2 તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે 43 બેઠકો ઉપર થશે. આ તબક્કા માટે 683 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ગઈકાલે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ બીજા તબક્કા માટે 528 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. બીજા તબક્કામાં 20મી નવેમ્બરે 38 મતવિસ્તારોમાં મતદાન થશે. મતગણતરી 23મી નવેમ્બરે યોજાશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. ભારત અને અમેરિકાના ખાસ સંરક્ષણ દળોની 15મી સંયુક્ત કવાયત વજ્રપ્રહર અમેરિકાના ઇડાહોમાં ઓર્ચાર્ડ કોમ્બેટ ટ્રેનિંગ સેન્ટર ખાતે આજથી શરૂ થશે, જે 22મી નવેમ્બર સુધી ચાલશે. ભારતીય અને અમેરિકન આર્મી વચ્ચે આ વર્ષની આ બીજી કવાયત છે. અગાઉની કવાયત સપ્ટેમ્બરમાં રાજસ્થાનમાં હાથ ધરાઈ હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે સંયુક્ત કવાયતમાં બંને દેશોની ટુકડીઓમાં 45-45 જવાનો ભાગ લેશે. ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ વિશેષ દળોના એકમો દ્વારા કરવામાં આવશે અને અમેરિકન આર્મી ટુકડીનું પ્રતિનિધિત્વ અમેરિકાના ગ્રીન બેરેટ્સ દ્વારા કરવામાં આવશે. આ કવાયતનો હેતુ આંતર કાર્યક્ષમતા, સંયુક્તતા અને વિશેષ ઓપરેશન યુક્તિઓના પરસ્પર વિનિમય દ્વારા ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ કવાયત ઉચ્ચ સ્તરની શારીરિક તંદુરસ્તી, સંયુક્ત આયોજન અને સંયુક્ત વ્યૂહાત્મક કવાયત ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. જમ્મુ કાશ્મીરમાં આજે સવારે શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્ત માહિતીના આધારે સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને શોધવા માટે શોધ અભિયાન હાથ ધર્યું હતું, જે દરમિયાન સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. છેલ્લા સમાચાર મળ્યા મુજબ આ વિસ્તારમાં ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. પાકિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં ગઈકાલે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 5 બાળકો સહિત લગભગ 9 લોકો માર્યા ગયા છે અને 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાનના કલાત ડિવિઝનના કમિશનરે જણાવ્યું હતું કે આ ઘટના મસ્તુંગ સિવિલ હોસ્પિટલ નજીક ગર્લ્સ હાઈસ્કૂલ ચોકમાં બની હતી. મૃતકોમાં 5 છોકરીઓ, 1 છોકરો, 1 પોલીસ અધિકારી અને અન્ય 2 નાગરિકોનો સમાવેશ થાય છે. મૃતક બાળકોની ઉંમર 5-10 વર્ષની વચ્ચે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જરૂરી કાર્યવાહી બાદ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. દરમિયાન બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુખ્તીએ આ હુમલાની નિંદા કરી છે અને જાનમાલના નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ઇઝરાયેલી સેનાએ ખાન યુનિસના હમાસના વરિષ્ઠ અધિકારી ઇઝ અલ દિન કસાબને હવાઈ હુમલામાં ઠાર કર્યો હોવાની ગઈકાલે જાહેરાત કરી હતી. કસાબને ગઝાપટ્ટીમાં અન્ય જૂથો સાથે સંકલનમાં સામેલ હમાસના છેલ્લા બાકી રહેલા ઉચ્ચ કક્ષાના નેતાઓમાંના એક તરીકે ગણવામાં આવ્યો હતો. હમાસે એક નિવેદનમાં કસાબના મૃત્યુની પુષ્ટિ કરતા જણાવ્યું કે તેના વાહન ઉપર ઇઝરાયેલના હુમલાના કારણે હમાસના અન્ય અધિકારી અયમાન આયેશ સાથે તે માર્યો ગયો હતો. હમાસના સૂત્રોએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે કસાબે ગાઝામાં નેતૃત્વની ભૂમિકા નિભાવી હતી, પરંતુ તે સંગઠનની રાજકીય નિર્ણય લેનાર ઓફિસનો ભાગ નહોતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતના ટોચના ખેલાડીઓ ફરી નિષ્ફળ રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં 235 રનનો પીછો કરી રહેલી ભારતીય ટીમે ખાણાના સમય બાદ 9 વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડના બોલર એઝાઝ પટેલ સામે ભારતીય ટીમ ઘૂંટણીએ પડી ગઈ હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતે 263 રનમાં ઓલ આઉટ થતાં ભારતે 28 રનની સરસાઈ મળી છે. ભારતની ક્રિશા વર્માએ ગઈકાલે અમેરિકાના કોલોરાડોમાં અંડર-19 વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો, જો કે અન્ય 5 ભારતીય મુક્કેબાજો પોતપોતાની ફાઇનલમાં હારી ગયા હતા. ક્રિશાએ જર્મનીની લેરિકા સિમોનને 5-0થી હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો હતો, જ્યારે ચંચલ ચૌધરી મહિલાઓની 48 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટ સામે હારી જતા તેને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. સમગ્ર વિશ્વમાં ગુજરાતી સમુદાય દ્વારા નવા વર્ષની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રીસના પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ સુદૃઢ બનાવવાનો પુનરોચ્ચાર કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને થાઇલેન્ડના વિદેશમંત્રી વચ્ચે યોજાયેલી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ઉપર ચર્ચા. ભારત અને અમેરિકાના સંરક્ષણ દળોની 15મી સંયુક્ત કવાયત વજ્રપ્રહર આજથી શરૂ. અને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતના ટોચના ખેલાડીઓ ફરી નિષ્ફળ. લંચ બાદ ભારતની 9 વિકેટ પડી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.